ઓમ શાંતિ. તારીખ 5/1/2023. મુરલીનો સાર છે, મીઠા બાળકો, ભક્તો પર જ્યારે ભીડ પડી છે, મુશ્કેલી આવી છે, ત્યારે બાપ આવ્યા છે જ્ઞાનથી ગતિ સદગતિ કરવા. પ્રશ્ન છે, વિકર્માજીત કોણ બને છે? વિકર્માજીત બનવાવાળાની નિશાની કઈ હશે? ઉત્તર છે, વિકર્માજીત તે જ બનશે જે કર્મ, અકર્મ અને વિકર્મની ગતિને જાણી શ્રેષ્ઠ કર્મ કરે છે. વિકર્માજીત બનવાવાળા ક્યારેય પણ કર્મ કૂટતા નથી, એમના કર્મ વિકર્મ નથી બનતા. પ્રશ્ન, આ સમયે બાપ ડબલ સર્વિસ કઈ કરે છે? આત્મા અને શરીર બંનેને પાવન પણ બનાવે અને પછી પોતાની સાથે પાછા ઘરે પણ લઈ જાય છે. ચરિત્ર એક બાપનું છે, મનુષ્યનું હોઈ ન શકે. ગીત છે, ઓમ નમો શિવાય. ઓમ શાંતિ. આ ગીત બાળકોએ સાંભળ્યું. જે પણ ભક્તિ માર્ગવાળા છે તે આ ગીત ગાય છે. ઘોર અંધારાથી અજવાળું ઈચ્છે છે અને દુઃખથી છૂટવા માટે પોકાર કરતા રહે છે. તમે તો છો શિવવંશી બ્રહ્માકુમાર કુમારીઓ. આ તો સમજવાની વાત છે. આટલા બાળકો કુખવંશાવલી તો હોઈ ન શકે, જરૂર મુખવંશાવલી હશે. શ્રીકૃષ્ણને આટલી રાણીઓ અથવા બાળકો ન હોતા. ગીતાના ભગવાન તો રાજયોગ શીખવાડે છે, તો જરૂર મુખવંશાવલી હશે. પ્રજાપિતા શબ્દ તો નામી ગ્રામી છે. આમના મુખથી બાપ આવીને બ્રાહ્મણ ધર્મ રચે છે. પ્રજાપિતા નામ બાપનું શોભે છે. હવે તમે પ્રેક્ટિકલમાં એ બાપના બન્યા છો. તે કહી દે છે, શ્રીકૃષ્ણ પણ ભગવાન હતા, શિવ પણ ભગવાન હતા. રુદ્ર ભગવાનની બદલે શ્રીકૃષ્ણનું નામ નાખી દીધું છે. કહે પણ છે, શંકર પાર્વતી રુદ્ર પાર્વતી નહીં કહેવાશે, શિવ શંકર મહાદેવ કહે છે. હવે શ્રીકૃષ્ણને રુદ્ર કે શંકર તો નહીં કહેશે. ભક્ત ગાય છે પરંતુ ભગવાનને નથી જાણતા. ભારતમાં હકીકતમાં સાચા સાચા ભક્ત છે, જે પૂજ્ય હતા તે જ પૂજારી બન્યા છે. એમાં પણ નંબરવાર છે, તમારામાં પણ નંબરવાર છે. તમે છો બ્રાહ્મણ, તે છે શૂદ્ર. દેવતા ધર્મવાળા જ ખૂબ દુઃખી થાય છે, કારણ કે એમણે ખૂબ સુખ પણ જોયું છે. હવે તમારું દરદર ભટકવાનું બંધ થઈ ગયું છે અડધા કલ્પ માટે. આ રહસ્ય પણ તમે બ્રાહ્મણ જ જાણો છો, તે પણ નંબરવાર. જેમણે કલ્પ પહેલાં જેટલો પુરુષાર્થ કર્યો હતો એટલો જ હવે કરે છે. એવું નહીં જે ડ્રામામાં હશે છતાં પણ પુરુષાર્થનું નામ આવે છે. ડ્રામાને બાળકોથી પુરુષાર્થ કરાવવાનો જ છે. જેવો પુરુષાર્થ એવું પદ મળશે. આપણે જાણીએ છીએ, કલ્પ પહેલાં પણ એવો પુરુષાર્થ કર્યો હતો. એવા સીતમ થયા હતા, યજ્ઞમાં વિઘ્ન પડ્યા હતા. આપ બાળકો જાણો છો, બાબા ફરીથી આવેલા છે. કલ્પ પહેલાં પણ આ જ સમયે આવ્યા હતા, જ્યારે કે અંગ્રેજોનું રાજ્ય હતું, જેમનાથી કોંગ્રેસે રાજ્ય લીધું પછી પાકિસ્તાન થયું. આ કલ્પ પહેલાં પણ થયું હતું. ગીતામાં આ વાતો નથી. છેવટે સમજી જશે કે બરાબર હવે આ જ સમય છે. કોઈ કોઈ સમજે છે કે ઈશ્વર આવી ગયા છે. જ્યારે મહાભારી લડાઈ લાગી હતી તો ભગવાન આવ્યા હતા. કહે છે, ઠીક છે, ફક્ત નામ બદલી દીધું છે. રુદ્ર નામ લે તો પણ સમજીએ કે ઠીક છે, રુદ્રે જ્ઞાન યજ્ઞ રચ્યો હતો જેનાથી દુનિયાની મુશ્કેલીઓ ટળી હતી. આ પણ ધીરે ધીરે તમારા દ્વારા ખબર પડી જશે. આમાં હમણાં સમય છે, નહીં તો અહીં એવી ભીડ મચી જાય જે તમે ભણી પણ ન શકો. અહીં ભીડનો કાયદો નથી, ગુપ્ત વેશમાં કામ ચાલતું રહે છે. હવે કોઈ મોટા વ્યક્તિ અહીં આવે તો કહે છે આમનું માથું ખરાબ છે, આ તો બાપ આપ બાળકોને ભણાવી રહ્યા છે, દેવતા ધર્મ તો ભગવાન આવીને રચશે ને, એ હવે આવ્યા છે નવી દુનિયા રચવા, ભક્તોની ભીડ મુશ્કેલી ઉતારવા, વિનાશના પછી તો કોઈ દુઃખ હશે નહીં, ત્યાં સતયુગમાં ભક્ત હોતા નથી, ન કોઈ એવું કર્મ કરશે જે દુઃખી થાય. મુંબઈથી રમેશભાઈનો ફોન આવ્યો, બાપ દાદા ચાલ્યા આવે છે તો બાળકો ઉદાસ થાય છે. જેમ સ્ત્રીનો પતિ વિદેશમાં જાય છે તો યાદમાં રડી પડે છે, તે છે શારીરિક સંબંધ. અહીં બાબાની સાથે રૂહાની સંબંધ છે. બાબાથી વિખૂટા પડીએ છીએ તો પ્રેમના આંસુ આવી જાય છે. જે સેવાધારી બાળકો છે બાબાને એમની કદર છે. સપૂત બાળકોને પછી બાપની કદર રહે છે. શિવ બાબાનો તો ખૂબ ઊંચામાં ઊંચો સંબંધ છે, એનાથી ઊંચો સંબંધ તો કોઈ હોતો નથી. શિવ બાબા તો બાળકોને પોતાનાથી પણ ઊંચા બનાવે છે. પાવન તો તમે બનો છો, પરંતુ બાપ સમાન એવર પાવન નથી બની શકતા. હા, પાવન દેવતા બનો છો, બાપ તો જ્ઞાનના સાગર છે. આપણે કેટલું પણ સાંભળીએ તો પણ જ્ઞાન સાગર નથી બની શકતા. એ જ્ઞાનના સાગર, આનંદના સાગર બાળકોને આનંદમય બનાવે છે. બીજા તો ફક્ત નામ રાખે છે. આ સમયે દુનિયામાં ભક્તમાળા મોટી લાંબી પહોળી છે. તમારી છે 16108ની માળા. ભક્તો તો કરોડો છે, અહીં ભક્તની વાત નથી, જ્ઞાનથી જ સદગતિ થાય છે. હવે તમને ભક્તિની જંજીરોથી છોડાવાય છે. બાબા કહે છે બધા ભક્તો પર જ્યારે ભીડ થાય છે ત્યારે મારે આવવું પડે છે, બધાની ગતિ સદગતિ કરવા. સ્વર્ગના દેવતાઓએ જરૂર એવા કર્મ કર્યા છે ત્યારે આટલું ઊંચ પદ મેળવ્યું છે. કર્મ તો મનુષ્યોના ચાલતા આવે છે, પરંતુ ત્યાં કર્મ કૂટતા નથી. અહીં કર્મ વિકર્મ બને છે, કારણ કે માયા છે. ત્યાં માયા હોતી નથી, તમે વિકર્માજીત બનો છો. જે બાળકોને હમણાં કર્મ અકર્મ અને વિકર્મની ગતિ સમજાવું છું તે જ વિકર્માજીત બનશે. કલ્પ પહેલાં પણ આપ બાળકોએ રાજયોગ શીખ્યો હતો એ જ હવે પણ શીખવાડી રહ્યો છું. કોંગ્રેસીઓએ ફિરંગીઓ એટલે કે અંગ્રેજોને કાઢી રાજાઓથી રાજાઈ છીનવી લીધી અને રાજાના નામ જ ગુમ કરી દીધું. 5000 વર્ષ પહેલાં ભારત રાજસ્થાન હતું, લક્ષ્મીનારાયણનું રાજ્ય હતું, દેવતાઓનું રાજ્ય હતું તો પરિસ્થાન હતું. જરૂર એમને ભગવાને રાજયોગ શીખવાડ્યો હશે ત્યારે એમનું નામ ભગવતી ભગવાન પડ્યું છે. પરંતુ હમણાં આપણામાં જ્ઞાન છે તો આપણે ભગવતી ભગવાન ન કહી શકીએ, નહીં તો યથા રાજા રાણી તથા પ્રજા પણ ભગવતી ભગવાન હોવા જોઈએ, પરંતુ એવું હોઈ ન શકે. લક્ષ્મીનારાયણનું નામ પણ પ્રજામાં કોઈ પોતાના ઉપર રાખી ન શકે, લો કાયદો નથી. વિદેશમાં પણ રાજાનું નામ કોઈ પોતાના પર નથી રાખતા, એમની ખૂબ ઇજ્જત કરે છે. તો બાળકો સમજે છે 5000 વર્ષ પહેલાં બાપ આવ્યા હતા, હમણાં પણ બાપ આવ્યા છે દૈવી રાજસ્થાન સ્થાપન કરવા. શિવ બાબાને આવવાનું પણ હમણાં છે, એ છે પાંડવોના પતિ, ન કે શ્રી કૃષ્ણ. બાપ પંડા બનીને આવ્યા છે પાછા લઈ જવા માટે અને નવી સતયુગી દુનિયા રચવા માટે. તો જરૂર બ્રહ્મા દ્વારા જ બ્રાહ્મણ રચશે, મુખ્ય ગીતાને જ ખંડન કરી દીધી છે. હવે બાપ સમજાવે છે હું શ્રી કૃષ્ણ નથી, મને રુદ્ર કે સોમનાથ કહી શકો છો, તમને જ્ઞાન સોમરસ પીવડાવી રહ્યો છું, બાકી લડાઈ વગેરેની કોઈ વાત નથી. તમને યોગબળથી રાજાઈનું માખણ મળી જાય છે, શ્રી કૃષ્ણને માખણ જરૂર મળે છે. આ છે શ્રી કૃષ્ણના અંતિમ જન્મનો આત્મા. આમને બ્રહ્મા સરસ્વતીને પણ બાપ એવા કર્મ શીખવાડી રહ્યા છે જે ભવિષ્યમાં લક્ષ્મીનારાયણ બની જાય છે. આ લક્ષ્મીનારાયણ જ નાનપણમાં રાધાકૃષ્ણ છે, એટલે લક્ષ્મીનારાયણની સાથે રાધાકૃષ્ણનું પણ ચિત્ર આપેલું છે. બાકી આમની કોઈ મોટાઈ નથી, ચરિત્ર છે એક ગીતાના ભગવાનનું. એ શિવબાબા બાળકોને ભિન્ન ભિન્ન સાક્ષાત્કાર કરાવે છે. બાકી મનુષ્યના કોઈ ચરિત્ર નથી. ક્રાઇસ્ટ વગેરે પણ આવીને ધર્મ સ્થાપન કર્યા તે તો બધાને પોતાનો પાઠ ભજવવાનો જ છે, આમાં ચરિત્રની તો કોઈ વાત જ નથી. તે કોઈને ગતિ આપી ન શકે. હવે બેહદના બાપ કહે છે કે હું આપ બાળકોની ડબલ સર્વિસ કરવા આવ્યો છું, જેનાથી તમારા આત્મા અને શરીર બંને પવિત્ર થઈ જશે. બધાને પાછા ઘરે મુક્તિધામમાં લઈ જાઉં છું, પછી ત્યાંથી પોતપોતાનો પાઠ ભજવવા આવશો. કેટલું સારી રીતે બાળકોને સમજાવે છે. આ લક્ષ્મીનારાયણના ચિત્ર પર સમજાવવું ખૂબ સહજ છે. ત્રિમૂર્તિ અને શિવબાબાના ચિત્ર પણ છે. કોઈ કહે છે ત્રિમૂર્તિ ન હોય, જેમ કોઈ કહે છે શ્રી કૃષ્ણના ચિત્રમાં 84 જન્મોની કહાણી ન હોય, પરંતુ અમે તો સિદ્ધ કરી બતાવીએ છીએ. જરૂર પહેલા નંબરવાળા શ્રી કૃષ્ણએ સૌથી વધારે જન્મ લેવા પડશે. નવી નવી પોઈન્ટ્સ રોજ આવે છે, પરંતુ ધારણા પણ હોવી જોઈએ. બધાથી સહજ છે લક્ષ્મીનારાયણના ચિત્ર પર સમજાવવાનું. મનુષ્ય થોડી કોઈ પણ ચિત્રનો અર્થ સમજે છે, ઉલટા સુલટા ચિત્ર બનાવી દે છે. નારાયણની બે ભુજાઓ તો લક્ષ્મીને 4 ભુજાઓ આપી દે છે. સતયુગમાં આટલી ભુજાઓ હોતી નથી. સૂક્ષ્મ વતનમાં તો છે જ બ્રહ્મા વિષ્ણુ શંકર, એમની પણ આટલી ભુજાઓ હોઈ ન શકે. મૂળ વતનમાં છે જ નિરાકારી આત્માઓ. પછી આ 8-10 ભુજાવાળા ક્યાંના રહેવાવાળા છે? મનુષ્ય સૃષ્ટિમાં રહેવાવાળા પહેલાં છે લક્ષ્મીનારાયણ, 2 ભુજાવાળા, પરંતુ એમને 4 ભુજાઓ આપી દીધી છે. નારાયણને શ્યામ તો લક્ષ્મીને ગોરા દેખાડે છે. તો એમના જે બાળકો હશે તે કેવા અને કેટલી ભુજાઓવાળા હશે? શું બાળકોને 4 ભુજા, બાળકીને 2 ભુજા હશે શું? એવા પ્રશ્ન પૂછી શકો છો. બાળકોને સમજાવાય છે, હંમેશા એવું સમજો કે અમને શિવબાબા મોરલી સંભળાવે છે, ક્યારેક આ બ્રહ્મા પણ સંભળાવે છે. શિવબાબા કહે છે હું ગાઈડ માર્ગદર્શક બનીને આવ્યો છું, આ બ્રહ્મા છે મારો મોટું બાળક. કહે છે ત્રિમૂર્તિ બ્રહ્મા, ત્રિમૂર્તિ શંકર કે વિષ્ણુ નહીં કહેવાય, મહાદેવ શંકરને કહે છે, પછી ત્રિમૂર્તિ બ્રહ્મા કેમ કહે છે? આમણે પ્રજા રચી છે તો આ એમની શિવબાબાની વન્ની એટલે કે યુગલ બને છે. શંકર કે વિષ્ણુને વન્ની નહીં કહેવાય. આ ખૂબ વન્ડરફુલ વાતો સમજવાની છે. અહીં ફક્ત બાપ અને વારસાને યાદ કરવાના છે, બસ આમાં જ મહેનત છે. હમણાં તમે કેટલા સમજદાર બન્યા છો. બેહદના બાપ દ્વારા તમે બેહદના માલિક બનો છો. આ ધરતી, આ આકાશ બધું તમારું થઈ જશે, બ્રહ્માંડ પણ તમારું થઈ જશે. ઓલમાઇટી ઓથોરિટી રાજ્ય હશે, એક ગવર્મેન્ટ હશે. જ્યારે સૂર્યવંશી ગવર્મેન્ટ હતી તો ચંદ્રવંશી ન હતી, પછી ચંદ્રવંશી હોય છે તો સૂર્યવંશી નથી. તે પાસ્ટ થઈ ગયું, ડ્રામા પલટાઈ ગયો. આ ખૂબ વન્ડરફુલ વાતો છે. બાળકોને કેટલો ખુશીનો પારો ચડવો જોઈએ. બેહદના બાપથી અમે બેહદનો વારસો જરૂર લઈશું. તે પતિને કેટલા યાદ કરો છો? આ બેહદની બાદશાહી આપવાવાળા છે. આવા પતિઓના પતિને કેટલા યાદ કરવા પડે, કેટલી ભારી પ્રાપ્તિ થાય છે. ત્યાં તમે કોઈથી ક્યારેય ભીખ નથી માંગતા, ત્યાં ગરીબ હોતા નથી. બેહદના બાપ ભારતની જોલી ભરી દે છે. લક્ષ્મીનારાયણના રાજ્યને ગોલ્ડન એજ, સ્વર્ણિમ યુગ કહેવાય છે. હવે છે આયરન એજ, કળિયુગ. ફરક જુઓ કેટલો છે. બાપ કહે છે, હું બાળકોને રાજયોગ શીખવાડી રહ્યો છું. તમે તો દેવી દેવતા હતા, પછી ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર બન્યા છો. હવે ફરી તમે બ્રાહ્મણ બનો છો, ફરી સો એ જ દેવતા બનશો. આ 84ના ચક્રને તમે યાદ કરો. ચિત્રો પર સમજાવવું ખૂબ સહજ છે. જ્યારે દેવી દેવતાઓનું રાજ્ય હતું ત્યારે બીજું કોઈ રાજ્ય નહોતું, એક જ રાજ્ય હતું, ખૂબ થોડા હતા. એમને કહેવાય છે સ્વર્ગ. ત્યાં પવિત્રતા પણ હતી, સુખ શાંતિ પણ હતી. પુનર્જન્મ લેતા લેતા નીચે આવ્યા છો. 84 જન્મ પણ આમણે લીધા છે. આજ તમો પ્રધાન બની જાય છે, પછી આમણે જ સતોપ્રધાન થવાનું છે. સતોપ્રધાન કેવી રીતે બનીએ, જરૂર શીખવાડવાવાળા જોઈએ. સિવાય બાપના કોઈ શીખવાડી ન શકે. તમે જાણો છો શિવ બાબા આમના અનેક જન્મોના અંતના શરીરમાં પ્રવેશ કરે છે, કેટલું સ્પષ્ટ કરીને સમજાવે છે. અચ્છા, મીઠા મીઠા શીખી લધા બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. અમે રૂહાની બાળકોના રૂહાની માત પિતા બાપ દાદાને પદમગણા યાદ પ્યાર ગુડ મોર્નિંગ અને નમસ્તે નમસ્તે નમસ્તે. અચ્છા, ઓમ શાંતિ. ધારણા માટે મુખ્ય સાર. નંબર 1, એક બાપથી જ સર્વ રૂહાની સંબંધ રાખવાના છે. સેવાધારી બાળકોની કદર રાખવાની છે. આપ સમાન બનાવવાની સેવા કરવાની છે. નંબર 2, બેહદના બાપ દ્વારા આપણને બેહદ વિશ્વનું રાજ્ય ભાગ્ય મળી રહ્યું છે. ધરતી આકાશ બધા પર આપણો અધિકાર હશે. આ નશા અને ખુશીમાં રહેવાનું છે. બાપ અને વારસાને યાદ કરવાના છે. વરદાન છે બાળક અને માલિકપણાના બેલેન્સ સંતુલનથી પુરુષાર્થ અને સેવામાં સદા સફળતા મૂર્ત ભવ. સદા આ નશો રાખો કે બેહદના બાપ અને બેહદ વારસાનો બાળક સો માલિક છું. પરંતુ જ્યારે કોઈ સલાહ આપવાની છે, પ્લાન વિચારવાનો છે, કાર્ય કરવાનો છે, તો માલિક થઈને કરો. અને જ્યારે મેજોરિટી દ્વારા કે નિમિત્ત બનેલા આત્માઓ દ્વારા કોઈ પણ વાત ફાઇનલ થઈ જાય છે, તો એ સમયે બાળક બની જાઓ. કયા સમયે રાયબહાદુર બનવાનું છે અને કયા સમયે રાય માનવાવાળા, આ રીતે શીખી લો તો પુરુષાર્થ અને સેવા બંનેમાં સફળ રહેશો. સ્લોગન છે, નિમિત્ત અને નિર્માણ ચિત્ત બનવા માટે મન અને બુદ્ધિને પ્રભુ અર્પણ કરી દો. અચ્છા, ઓમ શાંતિ.